તારીખ 17/4/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 149.
કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. વિદ્યમાનપણ એટલે હૈયાતી. પદાર્થ, કોઈ પણ પદાર્થ જણાય છે, એમાં જણાનાર અને જાણનાર એમ બે પદાર્થની હૈયાતી છે, તો એમાં મુખ્યતા કોની? આ મુદ્દો છે. મુખ્યતા કોની, જણાનારની કે જાણનારની? છે સમકાળે, એક જ કાળે છે. એમ નથી કે જણાનાર પદાર્થ પાછળથી આવ્યો છે, જ્ઞાન પહેલાં ઉત્પન્ન થયું હતું. જ્યારે જ્ઞાનનો ઉત્પાદ થયો ત્યારે જણાનાર પદાર્થ પણ હતો જ. તેમ છતાં જાણનાર પદાર્થની મુખ્યતા એટલા માટે છે કે એ પોતે જાણે છે, સામો પદાર્થ નથી જાણતો. બીજા જે જગતના પદાર્થો છે એ જાણતા નથી પોતાને, કે જાણતા નથી બીજાને, જળ પદાર્થો. એટલે કોઈ પણ જાણનાર કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. એટલે પોતાના વિદ્યમાનપણે જાણનારની વિદ્યમાનતા મુખ્ય રહે છે કે ગૌણ થાય છે? આ અહીંયા મુદ્દો છે. તો કહે છે કે પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે. પ્રથમનો અર્થ કાળ નથી લેવો, મુખ્યપણે પોતાનું વિદ્યમાનપણું અંગીકાર કરવું, મુખ્યપણે પોતાનું વિદ્યમાનપણું લક્ષમાં લેવું, જાણનારનું લક્ષ પર મુખ્ય કરવું એમ કહેવું છે. અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગ કે ઉદાસીન જ્ઞાન થવામાં, ગ્રહણનું જ્ઞાન થાય, ત્યાગનું જ્ઞાન થાય કે ઉદાસીનનું જ્ઞાન થવામાં પોતે જ કારણ છે, મુખ્યપણે પોતે છે, ગૌણપણે જણાનાર છે. મુખ્ય ગૌણ તો થવાનું જ છે, પણ જીવ જણાનાર પદાર્થને મુખ્ય કરે છે એ મુખ્ય ગૌણ સંબંધીનો મૂળમાં જ વિપર્યાસ છે, એ વિપરીતતા છે એમ કહેવું છે. પોતે જ કારણ છે, બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે, પોતે હોય તો જ એ જાણવાનું કાર્ય થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો, એટલે અગ્ર રહેનારો, મુખ્ય રહેનારો જે પદાર્થ, તે જીવ છે. હવે પ્રથમનો અર્થ મુખ્ય ક્યાંથી કાઢ્યો? કે તેને ગૌણ કરીને એમ કરે છે. ગૌણ મુખ્યની સાપેક્ષતા છે, એટલે પહેલાં પછી નથી લેતા. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કાંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી, ન બની શકે. માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કાંઈ જાણી શકાય એવો એ પ્રગટ ઉર્ધ્વતા ધર્મ, તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. આમ જીવ પદાર્થને વર્ણવતા તીર્થંકર દેવે જીવ પદાર્થની મુખ્યતા વર્ણવી છે. કે જગતમાં જીવ પદાર્થની મુખ્યતા છે, જાણનાર તત્વની મુખ્યતા છે, જણાનાર તત્વની મુખ્યતા કરવા યોગ્ય નથી. અથવા જીવ અનાદિથી જણાનાર તત્વની મુખ્યતા કરી રહ્યો છે અને જાણનાર તત્વ પોતે હોવા છતાં એને ગૌણ કરી રહ્યો છે, આ એનો વિપર્યાસ પોતાને દુઃખનું કારણ છે. જેને મુખ્ય કરશે તેનું અનુસરણ કરશે, જેને ગૌણ કરશે તેનું અનુસરણ છોડશે, આ પણ સ્વાભાવિક છે. એટલે જાણનારની મુખ્યતા કરતા જાણનારનું અનુસરણ થાય છે, જ્ઞેય પદાર્થની મુખ્યતા કરતા જ્ઞેય પદાર્થનું અનુસરણ થઈ જાય છે. એટલે તીર્થંકર દેવે જીવને કહેતા એનો ઉર્ધતા ધર્મ પણ કહ્યો છે, એમ કેમ છે. મુખ્યપણું એનું છે, એમ પણ સાથે સાથે ઉપદેશ શું છે કે જીવને કહીએ છીએ, જીવનું સ્વરૂપ બતાવીએ છીએ, પણ તે મુખ્ય થવાને અર્થે બતાવીએ છીએ. અજીવાદી પદાર્થનું સ્વરૂપ કહીએ છીએ, પણ તે ગૌણ થવાને અર્થે કહીએ છીએ, એમ સાથે સાથે એમાંથી આવી જાય છે. પરિણામ જે કાંઈ પ્રવર્તે છે એ મુખ્ય ગૌણના દોરથી પ્રવર્તે છે. પરિણામ તો પરિણમે છે, પણ કેવી રીતે પરિણમે છે, કે એનો દોર શું છે પરિણમવાનો, મુખ્ય ગૌણ એ એનો દોર છે, એ દોરે દોરે પરિણમે છે. મુખ્યતા મુખ્ય હોય એની મુખ્યતા થાય, જેના વિદ્યમાનપણામાં બીજું જણાય છે તો મુખ્ય પોતે થવો જોઈએ, એમ કે છે. પોતે ઊંધું કરે છે અત્યારથી, અજાણ્યો હોય અને ઊંધો પરિણમે ત્યાં સુધી તો ક્ષમ્ય છે, પણ એને જાણવા મળે પછી ઊંધાઈ કરે ત્યારે તે અક્ષમ્ય અપરાધ છે. એટલે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવનારની જવાબદારી વધે છે, કે એને જાણવા મળે છે કે તું તારી મુખ્યતા કર, અને જાણવા મળ્યા છતાં એ પોતાની મુખ્યતા નહીં કરતા, જ્ઞેય પદાર્થોની સંયોગોની રાગની મુખ્યતા કરે, તો એ જાણી જોઈને જાણી બુજીને અપરાધ કરે છે, એના જેવું થાય. જાણવા તો બરાબર મળ્યું ને, શું એ રીતે ઉર્ધતા ધર્મ લીધો. હવે જ્ઞાયકતા લે છે કે પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે, અસ્તિત્વથી ભિન્ન પડે છે એમ નથી લેતા, નાયક છે ભિન્ન પડે છે એમ કહે છે. જે કારણથી એ ભિન્ન પડે છે તે જ્ઞાયકતા નામનો ધર્મ છે એમ કેમ છે. જ્ઞાન છે, નહીતર એક તણખલું પડ્યું હોય એ એમાં જીવ છે કે એ તણખલું છે એવું કોઈ પ્રાણીનું શરીર છે, આ ઘાસમાં ઘાસના રંગના એના આકારના થાય છે ને, વનસ્પતિમાં એના રંગના એના આકારમાં થાય છે, તો એનો અર્થ શું છે કે એમાં જીવ છે કે નથી જીવ એમ કેમ નક્કી કરવું, કે જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં જીવ છે, નહીતર નક્કી નહીં થાય. નહીતર કોઈ એમ કે હાલે ચાલે તે જીવ છે, પણ હવામાં તો વંટોળમાં કેટલાય તણખલા ઉડે છે, કેટલાય પરમાણુઓ ઉડતા જોવામાં આવશે, સ્કંધો ઉડતા જોવામાં આવશે, માટે ચાલે તે જીવ છે એમ નથી. હવા આવે તો રસ્તા ઉપર પણ કેટલું હાલતું ચાલતું દેખાય, જે હવા પદાર્થો હોય તો હાલે ચાલે છે તે જીવ છે એમ નથી, ગતિ કરે છે માટે જીવ છે એમ નથી, કેમ કે ક્રિયાવતી શક્તિ તો જળ અને જીવ બંનેમાં છે, ચાર પદાર્થમાં નથી. જીવ અને જળ બંનેમાં એ ગતિ કરવી, ક્ષેત્રાંતર થવું, હલનચલન થવું, એ તો એને એની અંદર છે, બાકીના પદાર્થો સ્થિર છે, બાકીના ચારેય પદાર્થો હલનચલન કરતા નથી. તો હલનચલન કરે માટે જીવ છે કે એમ નથી, એ તો વગર અત્યારે તો આ મોકલે છે ને આકાશની અંદર કોઈ બેઠું ન હોય, અને ધારેલે સ્થળે કરોડો માઇલ છેટે દૂર એને મોકલે છે, ત્યાંય ફોટા પાડી આવે છે, ત્યાંના ફોટા લઈને આવે છે, અને ધારણ નિર્ધારિત સ્થળે પાછો આવે છે, એનામાં જીવ છે કે નહીં? આ કોમ્પ્યુટર છે, એનામાં જીવ છે કે નહીં? માણસના બ્રેઇન કરતાં વધારે કામ આપે છે, સામાન્ય માણસના મગજ કરતાં વધારે કામ આપે છે કે નહીં? કોનાથી જુદો પડે જીવ? જ્ઞાનથી જીવ જુદો પડે છે. ગમે ગમે તેવી રચના હોય અને મનુષ્ય કાર્ય કરે એના કરતાં વધારે એ કાર્ય કરતું જોવામાં આવે તો પણ અજીવ છે તે અજીવ છે કે જેનામાં જ્ઞાન નથી, જીવ છે તેનામાં જ્ઞાન છે, આ એક વિશિષ્ટ ધર્મથી એ જુદું પડે છે. જીવ તત્વ જ્ઞાનથી જુદું પડે છે એમ કહેવું છે. એટલે એવી કહેવત નીકળી છે કે ભાઈ એવા મશીનો આવે છે કે ભાઈ એનો આગ ગોઠવો એટલે ચાલુ થાય, અટકી જાય, એ ટાઈમે તમને જગાડે, એ ટાઈમે બધું એવી રીતે, તો એ રીતે એની ગોઠવણી કરી હોય તો એમાં ભૂલ ન થાય. માણસને તમે એમ કહો મને આ ટાઈમે ઉઠાડજો કે આટલું તો કરે કામ તમે બંધ કરી નાખજો કે અહીંથી ચાલુ કરજો, તો એમાં એ ભૂલે ખરો. તો કહેવત એવી પડે છે કે માણસ ભૂલે પણ મશીન ન ભૂલે. તો માણસ કરતા મન મશીનની કાંઈ વિશિષ્ટતા છે કે નહીં? એ મશીનને બનાવનાર પણ કોઈક માણસ છે, એની એ રચના કરનાર પણ કોઈ નિમિત્તપણે માણસ છે. વિશિષ્ટતા જ્ઞાનની છે, જ્ઞાનથી કોઈ વિશિષ્ટ પદાર્થ, જેનામાં જ્ઞાન નથી કોઈ વિશિષ્ટ પદાર્થ નથી. ભલે છે પદાર્થોમાં એના અનંત ગુણધર્મો છે તો પણ જ્ઞાયક પદાર્થની વિશિષ્ટતા છે. વળી પોતે છે અહીં તો એમ કે છે, પ્રગટ એવા જળ પદાર્થો અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે તે લક્ષણ, એવું જે લક્ષણ તે જીવનો નાયકપણા નામનો ગુણ છે. આ સ્વભાવ છે ત્રિકાળી, આ ગુણ છે જેનાથી જાણે છે, એની પર્યાય છે તે જાણવાનું કાર્ય કરે છે. ગુણના ધર્મને, ગુણના કાર્યને, ગુણના સ્વભાવને વ્યક્ત કરનાર તેની પર્યાય છે, એટલે પર્યાય ઉપરથી સ્વભાવ પકડાય છે. ગુણ તો નિર્વિકલ્પ છે, અવ્યક્ત છે, સામર્થ્યરૂપ છે, અપ્રગટ છે અને અનુભવ ગોચર નથી. ઓકે, એની જે પર્યાય છે એ અનુભવ ગોચર છે અને એ ગુણના સ્વભાવને વ્યક્ત કરતું હોવાથી, ગુણના સ્વભાવને તે વ્યક્ત કરતું હોવાથી ત્યાંથી સ્વભાવનું ગ્રહણ થાય છે. અને જીવને ઓળખવા માટે એટલા માટે જ્ઞાન જ કારણ છે. શું એ એટલા માટે લીધું છે આચાર્ય દેવે કે જ્ઞાન જ કારણ છે, કેમ કે ત્યાં સ્વભાવ અંશ વ્યક્ત છે અને ખુલ્લો છે. પ્રસિદ્ધમ જ્ઞાનમ એકમ લક્ષણમ એમ કીધું છે ત્યાં. જ્ઞાન એક જ લક્ષણ પ્રસિદ્ધ છે, બીજું કોઈ લક્ષણ પ્રસિદ્ધ નથી. તે લક્ષણ જીવનો નાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે, આ તો પછી સરવાળો તો છેલ્લે માર્યો છે, આપણે ફરી વાર વંચાય છે, પણ એમ કહે છે કે આવું જે એના લક્ષણથી જીવનું જાણવું, જીવને પ્રગટપણે દેખવો હોય તો જીવે જીવ પ્રત્યે ઉપયોગને વાળીને જાણવું એમ કહે છે. છેલ્લા પેરેગ્રાફમાં લીધું છે ને કે તે જીવનું, તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા જીવનું તે સ્વરૂપ પ્રગટ દેખાય છે. જીવનો ઉપયોગ શાસ્ત્ર પ્રત્યે રાખતા જીવ નથી દેખાતો એમ કે છે. આ એક સમર્થ દ્રષ્ટાંત છે શાસ્ત્રનો. તો પછી બીજાના પ્રત્યે રાખતા જીવ દેખાય છે એ તો કહેવાની જરૂર નથી રહેતી, પણ જે શાસ્ત્રમાં જીવનું વર્ણન છે અને જે તીર્થંકર આદિ જ્ઞાનીઓ, સમર્થ પુરુષો, ભાવલિંગી સંતો, કે બીજા ધર્માત્માઓ સત્પુરુષો જે જીવને કહે છે એની સન્મુખ વળતા પણ જીવ જણાતો નથી, પ્રગટ દેખાતો નથી, તો પછી બીજાની તો વાત કહેવાની રહેતી નથી. એ દ્રષ્ટાંત એટલા માટે દેવાય છે. આદર તો જેટલો છે એટલો છે જ, પછી એમાંથી કોઈ એ ઊંધો ન લઈ લે, છળ ન પકડી લે કે અનાદર કરી લે, શું એમના ઉપકારને ભૂલી જાય એ તો પ્રશ્ન રહેતો નથી. પણ જીવ જીવ પ્રત્યે ઉપયોગ વળતા જણાય છે અને બીજા કોઈના પ્રત્યે ઉપયોગ વળતા જીવ જણાતો નથી, એવા સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા, વસ્તુ સ્થિતિનું પ્રતિપાદન કરવા માટે એમ કહેવામાં આવે છે. એક બધાનો ટોટલ માર્યો છે એ જગ્યાએ, જેટલા લક્ષણો કયા એમાં છેલ્લું ચૈતન્ય લક્ષણ કહીને એમ નિરાબાદ પ્રકાશમાન ચૈતન્ય તે જીવનું, તે ચૈતન્ય જીવનું ક્યારે દેખાય છે કે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે, એ બધામાં લગ પાડવો, એને અંત્ય દીપક કહે છે. બે રીતે કથન શૈલી છે, આદ્ય દીપક અને અંત્ય દીપક. શું તો આદ્ય દીપક હોય એમાં બધાને જે આદિમાં કહ્યું હોય તે બધાને લાગુ પાડવું, અંતમાં કહ્યું હોય તો એ આદિથી અંત સુધી બધાને લાગુ પાડવું એમ કહેવામાં આવે છે. જેમ કે નમો લોયે સંવ સાહુણમ, તે અંત્ય દીપક છે. સંવ લોયે સંવ, નમો તો બધામાં હતું, લોહી અને સંવ શબ્દ સાહુમાં ઉમેર્યો તો સિદ્ધમાં નહીં અરિયંતમાં નહીં, કે નમો લોયે સંવ અરિયંતાણમ, નમો લોયે સંવ સિદ્ધાણમ. ગુરુદેવ તો એક પદ વધારે ઉમેરતા, ત્રિકાળવર્તી, જો કે એ છે ધવળમાં છે, એ પાઠ ધવળમાં છે. નમો લે ત્રિકાળવર્તી સંવર્યંતાણમ, નમો લોએ ત્રિકાળવર્તી સંવ સિદ્ધાણમ. તો ત્રિકાળવર્તીમાં કે અત્યારમાં કોઈ નિગોદમાં હોય એને આવી ગયો નમસ્કાર. શું હા, ત્રિકાળવર્તીનો અર્થ શું? અનંતકાળમાં છેડો નથી, એ કાળમાં જે કોઈ થવાના છે બધાને આવી ગયા. હા, નમો લોએ સંવ ત્રિકાળવર્તી આયર્યાણમ, નમો લોએ સંવ ત્રિકાળવર્તી વજ્જાયાણમ, એ બધામાં લાગુ પડે છે. પાછે પાંચ પદમાં ત્રણેય કાળના વર્તી લોકની અંદર સર્વ, એટલે કોઈને બાકી રાખ્યા વિના, એકને પણ બાકી રાખ્યા નહીં. ફલાણા નામ ધારીને બાકી રાખીને કરો એમ નથી, કે ભાઈ સુરત કીર્તિને બાકી રાખો બાકી બધું કરો એમ નથી. બધા આવી જાય. ગણધરદેવ આચાર્ય એટલે ગણધરદેવ ખુદ, બધા આવી જાય. થયેલા, વર્તનારા અને થનારા બધા આવી જાય પાછા. થનારામાં તો એવી પરિસ્થિતિ હોય છે કે કોઈ નિગોજમાં હોય છે, એવી પરિસ્થિતિ તો પણ એ આવી જાય છે. એવો વિશાળ જ્ઞાનનો, વિશાળ દ્રષ્ટિનો આ માર્ગ છે. ઘણી જ એમાં વિશાળતા રહેલી છે, ઘણી એટલે અનંતી, જેની વિશાળતાને હદ નથી એટલી વિશાળતા છે. બેહદ વિશાળતાનો આ માર્ગ છે. એટલું પંચ પરમેશ્વર નમસ્કાર મંત્રમાં આટલું તો સમાણો છે, બીજી તો શું એની વિશેષતા તો કહી શકાય એટલી નથી, એટલી વિશેષતાઓ છે. ચૌદ રાજુ, ચૌદે ચૌદ બ્રહ્માંડ આવી ગયા પછી ક્યાં સવાલ છે? લોક રીતે ચૌદે ચૌદ બ્રહ્માંડ આવી ગયા, કોઈ વાત બાકી રહેતી નથી. બાકી રાખીને લોક છે એમ કે એ તો લોકની વધીમાં છે, હજી છેડે હોય તો ક્યાંક બાકી રહી જાય. આ તો લોકની મધ્યમાં છે મનુષ્ય. લોકની મધ્યમાં એમાં પાછા જંબુદ્વીપમાં શું હા, એટલે જે આ 45 લાખ યોજનનો જે મધ્ય લોક છે એની વચમાં છે. પાછા તો મેરુની આજુબાજુ છે ને, બધું પંચમેરુ છે, દોઢી દ્વીપની અંદર છે. મનુષ્ય લોક તો અઢી દ્વીપની અંદર છે. પછી અસંખ્ય દ્વીપ સમુદ્ર છે 45 લાખ. શું કહે છે? બધા કેને ચૈતન્ય નહીં, હા ચૈતન્યની જાતે તો બધા છ એમાં જુદી પડે છે. ચૈતન્યની જાત જ જુદી છે. વિશિષ્ટ, એક વિશિષ્ટ ગુણધારી પદાર્થ છે પોતે, એટલે તો એની ઉર્ધતા લીધી છે, એની મુખ્યતા લીધી છે. કોઈ પણ સમયે જ્ઞાયક રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં. પોતાનો અનુભવ કરે અને એમાં એને જ્ઞાયકતાનો અનુભવ ન થાય એમ બની શકે નહીં. શું કહ્યું? ઘણા કહે છે ને, અમે જ્યારે સ્વાનુભૂતિમાં આવીએ છીએ ત્યારે શૂન્ય લોકમાં પહોંચી જઈએ છીએ. શૂન્યનો ત્યાં કાંઈ નથી, શૂન્ય છે અંદરમાં, શૂન્ય છે ભીતર મેં, શૂન્ય હૈ નહીં. ખોટી વાત છે, નાયકપણા રહીત એનો અનુભવ થઈ શકે નહીં. વિકલ્પની શૂન્યતા જરૂર છે, અશાંતિની શૂન્યતા જરૂર છે, વિકારની શૂન્યતા જરૂર છે, પણ નાયકતાની શૂન્યતા છે એમ છે નહીં. ઉલટાનો અંદર જાય ત્યારે એમ જોવે છે કે મારો પદાર્થ તો જ્ઞાયકતાથી ચૈતન્યતાથી લબાલબ ભરેલો છે, ભરપૂર ભરેલો છે એમ જોવે છે. આનંદ ક્યાંથી આવે? પાછા આનંદની અનુભૂતિની વાત કરે ને શૂન્યમાં લઈ જાય વાતને, એ બધું પરસ્પર વિરોધતા આવે છે. અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે જ્ઞાયકપણું સંભવી શકે નહીં. લાખ કરોડ ઉપાય કરે તો પણ કોઈ મશીનમાં કોઈ રચનામાં જ્ઞાનને ઉત્પન્ન કરી શકાતું નથી. જ્ઞાનનો ન તો નાશ કરી શકાય છે કોઈ જીવમાંથી, અને જે જડમાં જ્ઞાન નથી તેમાં જ્ઞાનની ઉત્પત્તિ કરી શકાતી નથી. એવું જે અત્યંત અનુભવનું કારણ, શું આ જ્ઞાયકતા છે તે અત્યંત અનુભવનું કારણ છે. વેદકતા તો લેશે જુદું પાછું, પણ એ વેદનનું કારણ શું છે? જ્ઞાયકતા છે. જ્ઞાયકથી ભિન્ન પડે છે તો વેદનમાં આવે છે. અહીંયા અવલોકનમાં પણ એ જ પદ્ધતિ છે. જે ચાર પદ છે કે પરથી ભિન્નતા જાણવામાં, પરથી ભિન્નતા જાણવી, વ્યાપકપણે ભિન્નતા જાણવી, ભિન્નતા જાણતા પણ એની વ્યાપકતાથી ભિન્નતા જાણવી, બે પદ થયા. પછી ત્રીજું પદ જે છે કે એને એને એ જુદો પડે તો એ વેદકતામાં આવે. એવો જો ભિન્ન પડી શકે જ્ઞાનથી અને વ્યાપકતાથી, એ ભિન્ન પડી શકે તો એને વેદન સુધી પહોંચી શકે, વેદનનું ગ્રહણ થાય, નહીંતર વેદનનું ગ્રહણ ન થાય. એટલે ભેદ જ્ઞાનના પ્રોસેસની અંદર પહેલાં ભિન્ન પડવાની વાત છે જ્ઞાન દ્વારા. એમાં જ્ઞાનથી જે પ્રગટ જે દૂર ક્ષેત્રે વર્તે છે એ તો ભિન્ન પડશે, પણ જે નજીકના ક્ષેત્રે વર્તે છે એ કેવી રીતે ભિન્ન પડશે? જેમ કે શરીર આદિને રાગાદિ, જ્યાં જીવનું ક્ષેત્ર છે ત્યાં શરીર છે, જ્યાં જીવનું ક્ષેત્ર છે ત્યાં રાગ છે, તો કે વ્યાપકતાથી ભિન્ન પડશે. જો તને એ ભિન્ન જણાય તો જ તને એમાં રહેલું જે વેદન છે એ વેદન તને વેદવા રૂપે અનુભવમાં આવે. એટલે વેદનનું કારણ જ્ઞાયકતા લીધી. ફરીને ચાલે છે તો થોડું એટલું અંદર જઈએ તો, ઊંડાણમાં જઈએ તો એટલી વાત આવે છે કે એવું જે અત્યંત અનુભવનું કારણ, આ અત્યંત અનુભવનું કારણ છે જ્ઞાયકતા છે, તે અત્યંત અનુભવનું કારણ છે. થઈ શકે જ નહીં. એથી વધારે મોક્ષ માર્ગની જે વિધિની રીત છે, આ તો પામવા માટે વાત કરીએ છીએ, પણ જે પામી ગયા એની વાત કરો તો મોક્ષ માર્ગમાં જે વિચરે છે એ પણ ત્યાંથી જ ઉપાડ કરે છે. જ્ઞાન માત્ર છું એમ કરતા અંતર સાવધાનીમાં આવે છે. જે અંતર સાવધાની કરે છે, વિશેષ કરીને અમુક હદે અમુક પોતાના પરિણતિ સુધી પહોંચ્યા છે ત્યાં સુધી તો અંતરમાં સાવધાન છે જ, પણ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિશેષે વિશેષે કરીને અંતર સાવધાની શેનાથી કરે છે? વિશેષ વિશેષ અનુભવ શેનાથી કરે છે? કે જ્ઞાન માત્ર શું એમ કરીને સાવધાની કરે છે. એ જ પદ્ધતિ છે, જે પદ્ધતિથી પ્રવેશ થયો તે જ પદ્ધતિથી વિકાસ સાધે છે અને પૂર્ણતા સાધે છે, એમ છે ખરેખર. એક જ રસ્તો છે, રસ્તો બદલાતો નથી. શું એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા છે, તે અત્યંત અનુભવનું કારણ જે જ્ઞાયકતા, તે લક્ષણ જેમાં છે એ તો પોતે પણ અનુભવમાં કલમ બોળીને લખે છે કે નહીં? આ કોઈ સાહિત્યકાર થોડા છે કે નિબંધ લખવા બેઠા છે? તો પોતાની પરિણતિ છે એ ચાલતી વિદ્યમાન પરિણતિની હૈયાતીમાં ઊભા રહીને એનું આલેખન કરે છે. હા, અનુભવનું જ આલેખન કરે છે, બીજું નથી લખતા. ગુરુદેવ બહુ સરસ ચિતાર લીધા હતા કે જંગલની અંદર કુંદકુંદ આચાર્ય જેવા સમર્થ આચાર્ય, સમયસાર જેવા મહાન પરમાગમને લખતા હશે ત્યારે કેવી અંતરબાહ્યની પરિણતિની કેવી સ્થિતિ હશે એમ કે. એટલે ઉપયોગ એમ નતો, ઘણો સૂક્ષ્મ જાય છે એવી વાત કરતા પોતાનો ઉપયોગ ઘણો સૂક્ષ્મ જાય છે. અંતર બાહ્ય પરિણતિની જે સૂક્ષ્મતા છે એ પોતાને જ્ઞાનમાં આવે છે અને એનું જે સંતુલન જોવે છે. કેમ કે લખવાનો એક બાજુ રાગ છે તો આખું શાસન સામે છે, અન્યમતિઓ સામે છે, બધા ફેંસલા કર્યા છે. બીજી બાજુ પરમ અધ્યાત્મનો વિષય લે છે જૈન દર્શનનો, એ ત્રીજી બાજુ એમની જે પરિણતિ ચાલે છે, જે સ્વરૂપને વળગીને જ પરિણતિ થઈ રહી છે, જે પરિણતિ સર્વ પર્યાયોની ઉપેક્ષા કરે છે, શુદ્ધ અને શુદ્ધ બંને પર્યાયોની ઉપેક્ષા કરે છે, કેવી સ્થિતિ હશે એમને. અને પ્રચુર સ્વસંવેદનમાં લખતા લખતા ડૂબી જાય, લખતા લખતા પાછા ડૂબી જાય. 415 ગાથા સુધી કાંઈ વિકલ્પ એક ધારો ન ચાલે, મને અવસ્થા છે કેવી સ્થિતિ હશે એની. સૂક્ષ્મતા સુધી ગુરુદેવનો ઉપયોગ ચાલ્યો જાય ત્યારે ફક્ત એટલું જ કહે, કહી ન શકે એટલે એટલું જ કહે કે આ હા હા બસ આમાં બધું આવી ગયું. એટલું આશ્ચર્યથી એ વિષયને એ વ્યક્ત કરતા હતા. એ પદાર્થને એવું જેમાં અત્યંત અનુભવના કારણરૂપ જ્ઞાયક લક્ષણ જેમાં છે, તે પદાર્થને શ્રી તીર્થંકરે જીવ કહ્યો છે. આનું નામ જીવ છે એમ કરીને મહિમા કરાવ્યો છે. બોલો, આત્માને જીવ જાણે કાંઈ નહીં, ભાજી મૂળા હોય એમ આત્માને જીવ શબ્દ કોઠે પડી ગયો એમ નથી લેવાનો. એટલે તો પૂજ્ય બેનશ્રીના વચનામૃતમાં છે ને, કેમ જ્ઞાયક કે આત્મા કે ત્યાં કાળ જે ઘા પડી જવો જોઈએ. એટલે શું કે મર્મ સ્થાનમાંથી એ વિષય આપવો જોઈએ. જેમ કાળ જે ઘા પડે તો મર્મ સ્થાનનો ઘા રૂજાતો નથી, એમ એની અસર જાવી ન જોઈએ એમ કહેવું છે. એ નાયક લક્ષણનો વિષય કહેવાય. હવે કહે છે કે સુખભાસ શબ્દાદિ પાંચ વિષય સંબંધી, એમ કે સુખ છે એ જીવને સુખનું સ્થાન છે, જીવ સુખનું સ્થાન છે, સુખ દુઃખ એ જીવ સિવાય ક્યાંય જોવા મળતા નથી. ભલે એના વિષયો ભલે પાંચ શબ્દાદી વિષયો મૂક્યા હોય તો પણ ત્યાં સુખ નથી. ત્યાં સુખ નથી એટલે એને કારણે પણ જીવને સુખ નથી, એમાં આવી જાય છે. શબ્દાદી પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ યોગ સંબંધી બે જાતના સુખ લીધા. એક કૃત્રિમ સુખ છે જ્યાં સંસારી જીવ ખરા સુખનો અનુભવ કરે છે તે, અને એક સમાધિનું સુખ છે જે આત્મિક સુખ છે. એ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે એટલે સુખની જેમાં પરિણામ ઉત્પન્ન થાય છે, સુખ ભાવ જેમાં ઉત્પન્ન થાય છે તે ભિન્ન ભિન્ન કરી જોતા એટલે જુદું પાડતા, ભિન્ન ભિન્ન કરીને જોતા એટલે સુખને તત્વદ્રષ્ટિએ જોતા, માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે. ગમે ત્યાં જાઓ સુખનું કારણ જીવ છે. અને જેમ જ્ઞાન જીવમાં અનંત ભરેલું છે એમ સુખ પણ જીવમાં અનંત ભરેલું છે. બેહદ સૂક્ષ્મ બધાને સરખો નથી, એ કાળે તિર્યંચને પણ થાય છે. પણ જ્ઞાન અને સુખ એ બે ન સમજાય એવું કોઈને બંધુ નથી. અનંત જ્ઞાન છે અને અનંત સુખ છે, એનો જે સમુદ્ર છે એમાં ડૂબકી મારે છે. એટલે સુખમાં અનુભવ, સુખાનુભવ પૂર્વક પોતાના અનંત સુખને અનુભવે છે, અનંત સુખને, અનંત સુખના સ્વરૂપને જોવે છે, અવલોકે છે. એવું જે સુખનું કારણ એ જ એક જ એવો આ જીવ પદાર્થ સંભવે છે. સુખના બે કારણ નહીં, એક જ સુખનું કારણ છે એવો એ જીવ પદાર્થ સંભવે છે. તે સુખભાસ નામનું લક્ષણ, એકલું સુખ ન લીધું, સુખભાસ નામનું એટલે ભાસ એટલે અહીં અનુભવ લેવો, સુખાનુભવ નામનું લક્ષણ માટે તીર્થંકરે જીવનું કહ્યું છે. ભલે લોકો પાંચ ઇન્દ્રિયના વિષયોને સુખનું કારણ જાણે, અને વળી એમ કે ભાઈ કાન હોય તો સંગીત સાંભળી શકાય ને, માટે ઇન્દ્રિયો પણ સુખનું કારણ, સંગીત પણ સુખનું કારણ, નાક હોય તો ગંધ આવે, સુગંધ આવે કે નહીં, સુખનું કારણ એક જીવ નામનો પદાર્થ, બાકી કોઈ સુખના કારણ નહીં. માટે તીર્થંકરે જીવનું કહ્યું છે. જો એ પાંચે ઇન્દ્રિયનો વિષય નથી, એનું એક દ્રષ્ટાંત આપે છે. એટલા માટે જાડી વિચારધારામાં તો એક પ્રત્યક્ષ અનુભવને કે આપણા એક મુમુક્ષુ હતા, શેરડી બહુ ભાવતી છે, શેરડીના ઉપરનું છોતરા કાઢી ગંડેરી જેવા એના ફટકા કરી એના ઉપર ગુલાબજળ છાંટી ફ્રીજમાં મૂકી ઠંડુ ઠંડુ થાય, ગુલાબજળ એક તો ગુલાબ ઠંડુ એટલે એને ઠંડુ કરે, અને ઉનાળાના દિવસમાં એ શેરડી ખાય, ઉનાળામાં ઠંડુ વધારે પસંદ પડે. મને આ શેરડી ખાતા એવું સુખ લાગે છે, શું કહે, એક તો મીઠી શેરડી એમાં ઉપર ગુલાબજળ છાંટ્યું હોય ઠંડુ, એને ઠંડી કરી હોય અને પોતાને કલ્પના કરી હોય એ ભાવ થયો હોય, કે ભાઈ આ ખાતા તો પ્રગટ સુખ લાગે છે. અને આપણા તત્વજ્ઞાનમાં એમ આવે છે કે આ સુખનું કારણ નથી, પણ આ તો બરાબર જ ખાતા સુખ લાગે છે, નથી ખાતા ત્યારે સુખ નથી લાગતું, ખાઈએ ત્યારે એવું સુખ લાગે છે. આ નક્કી કેવી રીતે કરવું ભાઈ? એવી જાડી રીતે તો નક્કી થાય એવું નથી. પહેલાં તો એ નક્કી કરો કે આ તત્વજ્ઞાનનું ક્ષેત્ર છે કે આ લૌકિક સાધારણ વાતો કરવાનું ક્ષેત્ર છે. આપણે ગપ્પા મારવા બેસીએ ત્યારે ગમે એવા ગપ્પા મારી દઈએ, કાંઈ વાંધો નહીં, આ તો તત્વજ્ઞાનનું ક્ષેત્ર છે. તો તત્વજ્ઞાનના ક્ષેત્રમાં તો એ વિષયની જે સૂક્ષ્મતા છે એ સૂક્ષ્મતાને લક્ષ્યમાં લીધા વિના તત્વ નક્કી નહીં થાય. સુખ તત્વ નક્કી કરવું હોય તો એ ગંડરીને ખાતા ખાતા સુખ લાગે, એનાથી કોઈ સુખ તત્વ નક્કી નહીં થાય. અને એ તો આખી દુનિયા કહે છે એવી રીતે, તો સુખના અનુભવને આખી દુનિયા સુખ કહીને તો એની પાછળ આંધળી દોટ મૂકે છે. આજે લોકોને જે ટાઈમ નથી ને વખત નથી એનું શું કારણ છે કે એની આંધળી દોટ એને સુખ માન્યું છે ત્યાં છે, બીજું કઈ નથી. વૃત્તિમાં ભ્રમણા છે એને, એ જાતની સુખની ભ્રમણા છે, એ ભ્રમણામાં સુખ નથી. એની જે વિષય વિકારની વૃત્તિ છે એમાં સુખ નથી, વિષયમાં તો સુખ નથી, વિષયને વિષયી થઈને ભોગવતી વૃત્તિમાંય સુખ નથી. આપ્યું કેમ કેવું છે, ઓલા તો જળ છે એટલે એમાં સુખી નથી ને દુઃખ નથી, પણ એ બાજુની વૃત્તિ છે એમાં સુખ તો નથી પણ એમાં દુઃખ છે ખરેખર તો. એમ જ્ઞાની કહે છે કે એમાં દુઃખ છે. તો કે પણ મને સુખ લાગે છે, તો કે હવે તું તપાસ કર. જો તને વિશ્વાસ હોય કે કહેનાર પ્રમાણિક છે તો નક્કી કાંઈક તારી ભૂલ થાય છે. પણ મને અનુભવ ગોચર પણ સુખ થાય છે ને એમ કે ભાઈ તારા અનુભવમાં પણ ભૂલ છે. ત્રાસી આંખે બે ચંદ્ર દેખાય, ચોખ્ખે ચોખ્ખા બે ચંદ્ર દેખાય, હે દેખાય કે ન દેખાય એ દ્રષ્ટિનો દોષ છે. ચંદ્ર ત્યાં બે થતા નથી, દ્રષ્ટિનો દોષ છે, એ અનુભવમાં દોષ હોય છે. ચોખ્ખો જણાય છે ને ચોખ્ખો અનુભવ થાય છે માટે અનુભવ સાચો છે એમ નથી કાંઈ, અનુભવમાં પણ ભ્રમણા હોય છે. એટલે એને સુખભાસ કીધું. એક સરસ દ્રષ્ટાંત એ આપ્યો કે જો નિંદ્રામાં કોઈ પાંચે ઇન્દ્રિયના વિષય નથી ને માણસ કહે છે કે મને સુખ થઈ ગયું, બહુ સરસ મીઠી નિંદ્રા આવી, તો ઓલું તો એક બાજુ રહી ગયું. તર્કની માટે તર્ક ખાતર પણ લઈએ તો ત્યાં પાંચ ઇન્દ્રિયનો વિષયનો એક ઉપયોગ નથી, ત્યાં તો નાનો ઉપયોગ જ નથી, દર્શન ઉપયોગ જ છે. દર્શન ઉપયોગ આવરી અભરાઈ જાય છે એવી સુષુપ્ત નિંદ્રા છે તો પણ મને સુખ છે એ ક્યાંથી વાત લાગ્યો, જાગતા હું સુખી હતો એમ કેમ ખબર પડી. માટે સુખનું કારણ કંઈક બીજું છે, પાંચ ઇન્દ્રિયના વિષયો જળ પદાર્થો નથી. એ દ્રષ્ટાંત લીધું છે વ્યવહાર દ્રષ્ટાંતે, પરમાર્થરૂપ દ્રષ્ટાંત નથી આ, કેમ કે નિંદ્રામાં એ સુખ નથી દુઃખ છે. મુનિરાજને નિંદ્રા નથી, અત્યારે તો દિવસે આરામ કરી લે છે, એ તો કોઈ રીતે સંભવે નહીં. મુનિ દશામાં મધ્યરાત્રિ પછી 12 વાગ્યા પહેલા તો નહીં જ, એક અંતર્મુહૂર્તમાં આછી પાતળી નિંદ્રા, આ સિવાય નિંદ્રાનો ત્યાં યોગ નથી. એટલી અંદર પ્રચુર સ્વસંવેદનથી આત્મજાગૃતિ હોય છે. વ્યવહાર દ્રષ્ટાંતે નિંદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિંદ્રાને વિશે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, એટલે કોઈ પાંચ ઇન્દ્રિયના વિષય નથી, પાંચ ઇન્દ્રિયના વિષય પ્રત્યેના પરિણામ નથી, બેમાંથી એકય નથી, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન, હું સુખી હતો નિંદ્રામાં મને સુખ હતું એવું જે જ્ઞાન ભાસ અનુભવ, તે બાકી વિધો એવો જે જીવ પદાર્થ તેનું છે, તે જીવ પદાર્થ સંબંધી છે. કોને જ્ઞાન થયું મને સુખ હતું એ કોને જ્ઞાન થયું, જીવને પોતાનું પોતાનું પોતાના વિષયનું જ્ઞાન થયું. બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે, સુખ તો લાગે જ છે જીવને. બીજો કોઈ પદાર્થ નહીં હોવા છતાં સુખ ક્યાંથી લાગ્યું, બીજી કોઈ પ્રવૃત્તિ નહીં હોવા છતાં સુખ ક્યાંથી લાગ્યું. તે જેનેથી ભાસે છે એ પણ એમ નક્કી કરે છે કે ત્યાં વિકલ્પો નથી, વિકલ્પો શાંત થાય છે. તો મન છે પાંચ ઇન્દ્રિયના વિષય સિવાય જે છઠ્ઠું મન છે એની પ્રવૃત્તિ પણ દુઃખદાયક છે, એ મન શાંત થતા એટલું દુઃખ ઘટે છે. ત્યાં જો મન એકદમ નિર્વિકલ્પ થઈ જાય તો ત્યાં એકદમ શાંતિ ને સુખ પ્રગટે એમ એમાંથી નીકળી જાય, નીકળે છે માત્ર. તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી. આ લક્ષણ એમને એટલા માટે લીધું છે કે તમામ જીવોને સુખનું પ્રયોજન છે અને જગતના તમામ જીવોને આ સુખ નથી મળતું એની મૂંઝવણ પણ છે. આમદામને ઠામ હોવા છતાં, એટલે કે સંપત્તિ ભરપૂર હોવા છતાં સુખ નથી મળતું અને મૂંઝવણ વધે છે, એ એમ બતાવે છે કે સુખ ક્યાંક બીજે છે. એને જે નિશ્ચય કર્યો હતો એ નિશ્ચય એનો ખોટો હતો એમ સાબિત થાય છે. અનુભવ કરનાર અનુભૂતિ સ્વરૂપ અહીંયા પણ અનુભવને જ મુખ્ય કર્યો છે. અનુભવ કરનાર અનુભૂતિ સ્વરૂપ હવે અનુભવનો વિષય લઈએ છે કે આ મોળું છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, આ એટલે કે દ્રષ્ટિ, આ જે નજર છે, હું જોઉં છું એમ જાણનાર છે કે નહીં? મેં આ જોયું. દ્રષ્ટિનો પણ કોઈ દ્રષ્ટા છે? શું? ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ, એને પણ કોઈ જાણનાર છે કે આ ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ છે, આ ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ છે? ચક્ષુ સિવાયને બાકીને અચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ કહે છે, તો એનો પણ જાણનાર છે એમ કે છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ વર્ણને જાણે છે, આકારને જાણે છે. બે અર્થ થાય છે રૂપના, એક આકાર થાય છે, સંસ્થાન થાય છે, અને એક વર્ણ, એનો વિષય રંગ છે. તો એ બધું કોણ જાણનાર છે? અને એ બધું બધાને બાદ કરો તો એમાં જે અનુભવ રહે છે એ બાદ નથી થતો, એ જીવનું સ્વરૂપ છે. બાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. બાદ કરતાં છેવટે જેમાં અનુભવ પણ છે એ જીવનું સ્વરૂપ છે. એ અનુભવનો વિષય તો હવે લઈએ છે કે આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે. સ્વાદનો વિષય છે એ અનુભવ વિના જણાતો નથી, જે કાને સંભળાતો નથી, આંખે દેખાતો નથી, અને જે નાકે સુંઘાતો નથી. માત્ર જીભથી જે અનુભવ ગોચર થાય છે, એટલે એનું દ્રષ્ટાંત દીધું છે ખારા ખાટાનું. હું આ સ્થિતિમાં છું એવો અનુભવ કરે છે, કોઈને કોઈ સ્થિતિનો અનુભવ કરે છે કે હું આવો છું, હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, એવો જે અનુભવ કરે છે. ટાઢે ઠરું છું, તાપ પડે છે, ઠંડી ગરમીનો અનુભવ કરે છે. દુઃખી છું, દુઃખ અનુભવું છું, દુઃખનો અનુભવ કરે છે. એમાં અનુભવ કરનાર એવું જે સ્પષ્ટ જ્ઞાન, સ્પષ્ટ જ્ઞાન એટલે જાણનાર જ્ઞાન નહીં પણ વેદન જ્ઞાન. અહીંયા વેદન જ્ઞાન લેવું છે, અનુભવ જ્ઞાન. અનુભવ પણ તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવપદને વિશે છે. જીવ સિવાય અનુભવ કરનાર કોઈ નથી, અબાધ્ય અનુભવ છે. અનુભવને કોઈ બાધા પહોંચાડી શકતું નથી. આ બાળ ગોપાળને પણ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવે છે, એને જ્ઞાનનું વિધન જ અનુભવાય છે. ગુરુદેવસિંહ તો એક વાર છઠ્ઠી ગાથાના પ્રવચનમાં એમ કહેતા હતા કે ભાઈ, અનંતકાળથી વર્તમાન સુધી, ભૂતકાળનો અનંતકાળ લઈએ, ભૂતકાળ તો વર્તમાન સુધીના અનંતકાળમાં તે કોઈને અનુભવ્યું જ નથી, કોઈનો અનુભવ તે કર્યો જ નથી. માન્યું છે જરૂર કે હું ટાઢે ઠર્યો, મને આ ગળ્યું લાગ્યું, હું ફલાણો દુઃખી થયો, તને તારો જ અનુભવ થયો છે, બીજા કોઈનો તને અનુભવ થયો નથી, પણ તને ખબર નથી કે મને શેનો અનુભવ થાય છે. એનું નામ અજ્ઞાન છે. જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ થતો હોવા છતાં પોતાને ખબર નથી હોતી તે પોતાના જ્ઞાન સંબંધીનું અજ્ઞાન છે. આ ઘોર અંધારું કીધું આને. બાકી તો જ્ઞાનમાં જ્ઞાન વેદન છે, એમાં સિવાય જ્ઞાન વેદન બીજાના વેદન બીજાનું વેદન થવાનો અવકાશ જ ક્યાં છે? પણ અવકાશ નથી, જગ્યા નથી ત્યાં કે બીજાનું વેદન કરી શકે જ્ઞાન. પણ પોતે પોતાના જ્ઞાન વેદન સુધી ઉપયોગને મૂકી શકતો નથી, આ એક વિટંબણા છે. બીજી જે કલ્પના છે પરાશ્રય ભાવની અને પરની એકતાની જે કલ્પના છે એકત્વ બુદ્ધિથી, એને લઈને પોતાના જ્ઞાન વેદન ઉપયોગ જ્ઞાન વેદન ઉપર ઉપયોગ લઈ જઈને એ વેદનને અનુભવ ગોચર કરી શકતો નથી. એમ છે, વેદન અહીંયા થાય છે ને જોવે છે ત્યાં. જેમ કોઈ અહીંયા અવાજ થાય ને જોવે અહીંયા, તો કોણે અવાજ કર્યો એ કેમ ખબર પડે, એના જેવું થાય કે નહીં? એ જાતની જે અનાદિથી મિથ્યા ભ્રાંતિરૂપ જે ક્ષતિ છે એ ક્ષતિને લઈને પોતાના સુખાનુભવનું જ્ઞાનાનુભવનું વેદન પોતે કરી શકતો નથી. આવે છે ને દ્રષ્ટાંત, કૂતરો હાડકું ચાવે છે ત્યારે હાડકાની કણીઓ એના તાળવામાં પીઠામાં વાગે છે, એમાંથી લોહી નીકળે છે. લોહી નીકળે છે તો એને એમ લાગે છે કે આ લોહીનો સ્વાદ એને આવે છે, એને એમ લાગે છે કે હાડકામાંથી રસ આવે છે. હું હાડકું ચાવું છું એમાંથી રસ આવે છે, રસ તો પોતામાંથી આવે. એમ અનુભવ કરનાર પોતે છે, માને છે કે ઓલી ચીજમાંથી અનુભવ થાય છે. ખારું લાગ્યું મીઠામાંથી ખારાપણાનો અનુભવ થયો, આ ઘંટ વાગ્યો એમાંથી અવાજનો અનુભવ થયો, ખોટી વાત છે. અનુભવ જ્ઞાનમાં થયો છે, અનુભવ ઘંટના અવાજમાં થયો નથી. પણ ભ્રાંતિથી એવું લાગે છે, ઉપયોગ એકદમ બહિર્ભાવ બહિર્મુખ કરે છે ત્યારે પોતાના અનુભવને ચૂકી જાય છે. આ મૂળમાં જે પાયાની ભૂલ છે એ આ જગ્યાએ છે. ખરેખર જો એ વિષયને સ્પષ્ટ કરવું હોય તો રોજ જે આપણે અનુભવ કરતા હોઈએ, ખાવાનો પીવાનો સાંભળવાનો સ્પર્શવાનો બધો જે અનુભવ કરીએ છીએ, એ અનુભવ કાળે જ તપાસ કરવી, શોધ કરવી કે શેનો અનુભવ થાય છે, ત્યારે જે સ્પષ્ટ સમજાશે એ બીજી કોઈ દ્રષ્ટાંતથી બીજા કોઈ વિચારથી કોઈ વિકલ્પથી કોઈ ઉપમાથી એકે રીતે નહીં સમજાય. તમને એમ કહે કે સ્કૂટર ઉપર બેસો ત્યારે તમે સ્કૂટરને એકે બાજુ નમવા દેતા નહીં. જો સ્કૂટરને એક બાજુ નમશે તો સ્કૂટર ઉપર તમે ચાલીને આગળ નહીં જઈ શકો, તમારે હેઠા ઉતરી જવું પડશે, હેઠા પડી જવું પડશે. તો તમારે બેલેન્સ જાળવવાનો છે, શું નથી આ બાજુ પડવાનું નથી આ બાજુ નમવાનું. હવે કહો કે એ કેવી રીતે કરવું, એ કેવી રીતે સમજવું? શબ્દોમાં તો આટલું જ આવે કે તમારે આ બાજુ વજન ન જવું જોઈએ, આ બાજુ વજન ન જવું જોઈએ. હવે વજન તો તમે કઈ તમે તો દેતા નથી કે મેં તો એક બાજુ વજન દેવા માગતા નથી, છતાં વજન જાય તો નમી જ જાય. તો એ સમજવું કેવી રીતે કે એની પ્રેક્ટિસ કર્યા વિના એ વાત સમજાતી નથી. એમ આ પણ પ્રેક્ટિસ કર્યા વિના નથી સમજાતું. ઓલી તો થિયરી છે કે તમારે બેલેન્સ રાખવું, પણ બેલેન્સ કેમ રાખવું એ પ્રેક્ટિકલ નોલેજ છે. એમ અહીંયા પણ અનુભવ આત્મામાં થાય છે ને અનુભવ પર પદાર્થમાં નથી થતો, ભલે પર પદાર્થ વિષયક હોય તો પણ એ અનુભવ આત્મામાં થાય છે. એ અનુભવ કાળે એની તપાસ કર્યા વિના, એનું અંતર અવલોકન કર્યા વિના કેવી રીતે અનુભવ થાય છે એ સમજાતું નથી. રાગ છે ને એ તો રોગ છે, જે નિરોગતા આવે એટલે રોગ મટી જાય, એ તો સીધી વાત છે. જ્યારે નિરોગતા આવે છે, વિતરાગતા એ નિરોગતા છે, તંદુરસ્તી છે આત્માની, અને રાગ છે એ રોગ છે, ભલે પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત હોય, આખરમાં એ રોગ છે, એ રોગ મટી જાય છે, પણ સહેજે સહેજે નીકળી જાય છે, એ સહજ જ છે, પ્રક્રિયા સહજ છે. અહીંયા તો અનુભવનો વિષય વિચારવો છે. અહીંયા જે આપણે ચર્ચા કરીએ છીએ અનુભવ સંબંધીની છે, કે અનુભવને કેવી રીતે પકડવો, અનુભવને કેવી રીતે સમજવો, કે એની ગમે તેટલી વ્યાખ્યા કરો તો પણ, મીઠાઈની ગમે તેટલી વ્યાખ્યા કરો તો એના સ્વાદને, તો સ્વાદને વ્યાખ્યા તે નથી સમજાવી શકાતો. ઘી પણ મોળું છે અને કાકડી પણ મોળે છે, બદામને કાજુ પણ મોળા છે અને મરચું કોઈ મોળું હોય, એ બધાની મોળપ જુદી જુદી છે. મરચું તીખું હોય અને મરી પણ તીખા હોય, બેની તીખાશ જુદી જુદી છે, પણ એની વ્યાખ્યા ન થઈ શકે. એનો સ્વાદ લઈને જ એને ખબર પડે કે આમાં ફેર શું છે. એમ અનુભવનો વિષય એ અનુભવ ગમ્ય હોવાથી અનુભવનું અનુભવન કરવું, કે જે પોતામાં ઐક્ય થવાથી થાય છે, પોતામાં એકતા થવાથી થાય છે, ત્યારે અનુભવ સમજાય છે. ત્યાં સુધી અનુભવનો વિષય અનુભવ વિના સમજાતો નથી. એટલા માટે આ અવલોકન છે એને અનુભવ પદ્ધતિ કીધી છે, બીજી ભાષામાં એને અનુભવ પદ્ધતિ કીધી છે. અને જે વિચારની ભૂમિકામાં હોવા છતાં વિચાર પદ્ધતિથી આગળનું એક પગલું છે, આગળનું એક કદમ છે, કે જે અનુભવની લાઈન બાજુ જાય છે. એટલે એ પદ્ધતિથી આ જેટલી પ્રેક્ટિસ કરવામાં આવે છે એટલું સમજાય છે, બાકીનું નહીતર તો સમજણ બધી અધ્ધર રહી જાય છે. એટલે અનુભવપણું તે જે કોઈમાં પણ હોય, અનુભવ જ્ઞાન કોઈમાં હોય તો તે આ જીવપદને વિશે છે, અથવા તે જેનું લક્ષણ હોય તે પદાર્થ જીવ હોય છે, એ જ તીર્થંકર આદિનો અનુભવ છે. ત્યાં કહે છે એમનો લીધો, એ પણ તીર્થંકર આદિ મહાપુરુષોનો, અનુભવી પુરુષોનો આ અનુભવ છે, કે અનુભવ તો જીવ નામના પદાર્થને છે, સિવાય અનુભવનું તત્વ ક્યાંય બીજે છે નહીં. એ વિષય, અનુભવનો વિષય વચન અગોચર હોવાથી અને એ વિષયનું ઊંડાણ ઘણું હોવાથી જેટલી પ્રેક્ટિસ કરે એટલું એ વિષયનું સમજણ છે અથવા ભાવભાષણ છે. અહીંયા સમજણ એટલે ભાવભાષણ લેવી, વિચાર જ્ઞાન ન લેવું, એ ભાવભાષણ વિશે સ્પષ્ટ થાય છે. જેમ જેમ અનુભવ સંબંધી પોતે અનુભવ પદ્ધતિએ ચડે છે, અનુભવને તપાસવા, અનુભવને સમજવા અનુભવ પદ્ધતિએ પ્રયોગે ચડે છે, તેમ તેમ એને એ વિષયનું ભાવભાષણ વિશેષ થાય છે, નહીંતર ભાવભાષણ થતું નથી. અને જેમ જેમ સ્પષ્ટ ભાવભાષણ થાય છે તેમ તેમ દર્શનમો મંદ પડે છે, જેમ જેમ દર્શનમો મંદ પડે છે તેમ તેમ આત્મા મોક્ષ માર્ગની સમીપ થાય છે. એ સિવાય મોક્ષ માર્ગની સમીપ જવાનો પ્રથમમાં પ્રથમ બીજો કોઈ ઉપાય નથી, આ સિવાય કોઈ ઉપાય નથી. જ્યાં સુખ છે ને એ તો અનુભવનો વિષય છે, સુખ અને દુઃખ તો અનુભવનો જ વિષય છે, એ કોઈ જાણવાનો વિષય નથી, પણ અનુભવનો વિષય છે. મને સુખ લાગે છે, મને દુઃખ લાગે છે, મને ઠંડી લાગે છે, મને ગરમી લાગે છે, મને ગળ્યું લાગ્યું છે, એ બધો અનુભવનો વિષય છે, પણ એ અધ્યાસિત અનુભવ છે. જેનો અનુભવ થઈ શકતો નથી તેનો અનુભવ થતો હોવાનું માનવું, જાણવું, તેનું નામ અધ્યાસ છે. એટલે એને મિથ્યા અનુભવ કહેવામાં આવ્યો છે. એમ વાત છે, જે દ્રષ્ટાંત છે એ મિથ્યા અનુભવનું છે અને એના ઉપરથી સમ્યક અનુભવને પકડાવવો છે. જ્યાં ઊભો છે ત્યાંથી એને આગળ લેવો પડશે ને, જે ઊભો છે જે જગ્યાએ એ જગ્યાએથી એનું જ્ઞાન કરાવે છે.
હા,
હા, એકમાં સુખની મુખ્યતાથી અનુભવની વાત છે, એકમાં અનુભવની મુખ્યતાથી અનુભવની વાત છે, સુખ પ્રધાન અનુભવની વાત છે, જેમ શ્રદ્ધા પ્રધાન જ્ઞાનની વાત હોય એમ. શું એમ ત્યાં સુખ છે એ અનુભવનો વિષય હોવાથી ત્યાં સુખ પ્રધાન અનુભવની વાત છે, અહીંયા જ્ઞાન પ્રધાન અનુભવની વાત છે, અનુભવ પ્રધાન અનુભવની વાત છે એમ છે. જાણવાનો વિષય નથી, જેમ કે ભાઈ આ કાજુનો સ્વાદ મોળો કેવો છે એ જણાવી દો તો એ જાણી ન શકે, જોઈને ખબર ન પડે કે આ ચીજ કેવી છે. મરચું મોળું સમજીને ખરીદ્યું હોય ને તીખું નીકળે છે કે નહીં, કેમ કે એ જોવાનો વિષય નથી, એ ચાખવાનો વિષય છે. પણ ચાખી ચાખીને તો કાંઈ લેવાતા નથી, એટલે ઘરે જઈને ખબર પડે છે, કેમ કે એ સ્વાદનો વિષય સ્વાદથી જ ખ્યાલમાં આવે છે એમ. કેમ છેલ્લો એક પેરેગ્રાફ બાકી રહેશે વિશેષ.